આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
રે સુદા
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
મિત્રો, આજે આપણે સરસ વાર્તા સાંભળીએ. ભોજન સમયે ઠાકુરે માને કહ્યું, કેટલાક લોકો ખૂબ નસીબદાર હોય છે. તુલસીરામને આ વર્ષે પણ વર્ગમાં ઇનામ મળ્યું છે. અમા ભોજનની ટેબલ પર બેઠી હતી. તેને આ વાત સાંભળી પોતાનું માથું ઊંચું કર્યું અને પછી તેને ઠાકોરને કહ્યું, એમાં તો નસીબ ન પણ હોય, તેને ખૂબ મહેનત કરી હશે. ઠાકોરે પોતાને વાતની જોર દઈ આગળ ચલાવી કહ્યું, ના માં, તારી વાત બરાબર નથી. તે તું માને તેવો છોકરો નથી. હું જાણું છું કે તે મોડી રાત સુધી કામ નથી કરતો. મને તેમાં નસીબ જણાય છે. 2 વર્ષ પહેલા તો તે સામાન્ય વિદ્યાર્થી હતો. હાથમાં છુરી કાંટો લઈ પોતાનું ભોજન ઝડપથી પથાવી લઈ ઠાકુરે શરૂઆત કરી. આ જોઈ માએ તેને જણાવ્યું, જો તું આટલું જલ્દી ન જમે તો કદાચ તને પણ ઇનામ મળી શકે. હસીને ઠાકુરે જવાબ આપ્યો, શી વાત કરે છે માં, ભોજન અને ઇનામનો શો સંબંધ છે? એમાં તો નસીબ જ કામ કરી જાય. આ રીતે તેણે પોતાનું ભોજન પૂરું કર્યું. તે શાળામાં જતા પહેલાં ગામને છેડે આવેલી મીઠાઈની દુકાનમાં જવા ઈચ્છતો હતો. ભોજન ઝડપથી પતાવવાનું આ પણ એક કારણ હતું. ઠાકુર મીઠાઈની દુકાન તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને તુલસીરામ મળ્યો. તેને તુલસીરામને કહ્યું, અરે તુલસી, તને ઇનામ મળ્યું તેથી મને ખૂબ જ આનંદ થયો છે. ઠાકુરની વાત સાંભળી તુલસીની આંખોમાં ચમક આવી ગઈ અને પછી તેને જણાવ્યું, ભાઈ તારો આભાર. મારો તો તને બીજી એક સારા વાર્તા આપવાના છે. મારા બાપુજીએ મને 10 રૂપિયા આપ્યા છે. આ રૂપિયા મારી મરજી પ્રમાણે ખર્ચને છૂટ આપી છે. ઠાકુરે આશ્ચર્ય સહિત જણાવ્યું, શું આ વાત ખરેખર સાચી છે? ત્યારે તો તું બજારમાંથી પેપરમેન્ટ, હલવો અને જલેબી જરૂર ખરીદવાનો. વાત સાંભળી તુલસીએ માથું હલાવ્યું, ના ભાઈ, મારો વિચાર આવો નથી. 1-2 વર્ષ પહેલાં મેં તો આ ખાવાનું છોડી દીધું છે. પણ મારો ખ્યાલ તો એવો છે કે તને મીઠી ચીજે ખૂબ ગમે છે. અને માથું હલાવી તુલસીએ કહેવા માંડ્યું, હું પહેલાં આવી ચીજો ખૂબ ખાતો હતો, તેથી મારા સારા ખોરાક માટે ભૂખ રહેતી નહીં. મને આથી આળસ આવતી. મને અભ્યાસ કરવામાં પણ મુશ્કેલી પડતી. વર્ગમાં શિક્ષક શીખવતા ત્યારે મારું ધ્યાન બરાબર રહેતું નહીં. પછી તો મારી તબિયત ખરાબ થઈ ગયેલી. ડૉક્ટરે મને ગળી ચીજો તથા મીઠાઈ ખાવાની મનાઈ કરી. તેમણે મને સ્વચ્છ દૂધ, ફળ અને શાકભાજી ખૂબ ખાવાની સલાહ આપી હતી. તે આ બધી સલાહનું બરાબર પાલન કર્યું હતું? હા, મેં તેમની સલાહનું બરાબર પાલન કર્યું. થોડાક દિવસોમાં મને ઠીક લાગવા માંડ્યું. મને સપનો આવવા બંધ થઈ ગયા. દિવસે જણાતી બેચેની પણ દૂર થઈ ગઈ અને તેને તેવું લાગતું હતું કે તું ત્યારબાદ સારું કામ કરી શકતો હતો. ઠાકુરે પૂછ્યું. તુલસી બોલ્યો, તારી વાત બરાબર છે. મારું મન હવે તાજગીવાળું બની ગયું છે. વર્ગમાં શિક્ષક જે શીખવતા તે હું સરળતાથી સમજતો. મને કામ સહેલું લાગતું હતું. આ બધું સાંભળી ઠાકુર ઊંડા વિચારમાં પડી ગયો. થોડી વાર પછી તેને પૂછ્યું, તને શું એમ લાગે છે કે આ બધા કારણથી તને ઇનામ મળી શક્યું છે? તુલસીએ કહ્યું, મારી તો ભાઈ એ માટે પૂરેપૂરની ખાતરી છે. તને લાગે છે કે હું પણ ગળી ચીજો અને મીઠાઈ ખાવાની છોડી દઉં અને ફળ તથા શાકભાજીનો વધારે ઉપયોગ કરું તો મને ફાયદો થાય? તુલસીએ કહ્યું, હા, જરૂર થાય. સારી તંદુરસ્તી એ સૌથી મોટી ચીજ છે. ઠાકુરે કહ્યું, અત્યાર સુધી તો હું નસીબને સફળતાનું કારણ માનતો હતો. હવેથી હું તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, તમે સમજી ગયા હશો કે તંદુરસ્તી કેટલી મહત્વની ચીજ છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તે તે દોરે છે, શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ, જે કામ કરો, તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઉં કામ કરું, તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. મુજ બળ હાથ તેના હાથમાં, ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું, તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. કે તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફા માં પડું, તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જી તુજ કૃપાથી, મરણ બી ન જાણું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં.
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજુ ગાવિત તમારા સુધી દેવનું વચન ગુજરાતીમાં પહોંચાડનાર. આજે ફરી એકવાર સાંભળનાર દરેકનો ખ્રિસ્તમાં હૃદયપૂર્વક આવકાર કરું છું. યોહાનની લખેલી સુવાર્તા 14:1-3 સુધીમાં આપણને એ વચન જોવા મળે છે, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત કેમ કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. આ જગતમાં આપણે ઘણા લોકોના સંપર્કમાં જઈએ છીએ, તે એટલે આપણા મિત્રો, ગામજનો, સગા સંબંધીઓ, ઘણા લોકો અનોળખીય હોય છે અને તેઓમાંથી કેટલાક લોકો આપણા ગામમાં તથા આપણા પરિવારમાં તેમજ આપણા સંપર્કમાં ઘણા ગરજુ લોકોને મદદરૂપ સાબિત થાય છે અને તેઓ ઘણા ગરજુ તથા ગરીબોને પૈસા, અન્ન, કપડાં તથા તેઓની જરૂરિયાત પ્રમાણે તેઓ તેમને ગરજો પૂરી પાડી છે. ઘણા લોકો ભેટમાં સારી વસ્તુ આપે છે, સોનાની વસ્તુઓ, વાસણો, કબાટો તેમજ ઘણી કિંમતી વસ્તુઓ આપે છે, પણ બાઇબલ કહે છે કે દેવ પૈસા, અન્ન, કપડાં, સોનાની વસ્તુઓ, વાસણો, કબાટો તેમજ કિંમતી વસ્તુઓ કરતાં મહાન તથા કદી નાશ ન થનાર એવી મહાન વસ્તુ આપવાને અભિવચન આપે છે. અને દેવની ભેટ એટલે સનાતન દેવનું રાજ્ય, જ્યાં દુઃખો તથા બીમારીઓ અને જગતની દરેક જાતની નિરાશા જેવી બાબતો નથી, એવી જગ્યા પર તે લઈ જવાને માટે મનુષ્ય પર કૃપા કરે છે. મનુષ્યની જે ભેટ તે મનુષ્યની છે, પણ જે ભેટ દેવ આપે છે તે મહાન ભેટ છે, તે કદી નાશ થનાર નથી. એપેસી તેનો બીજો અધ્યાય અને 19 કલમમાં એવું લખે છે, માટે હવે તમે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છે. આ દુનિયામાં જીવન જીવતા મનુષ્યને ઘણી એવી બાબતોની તથા ભયંકર બાબતોનો અનુભવ હોય છે અને આ વાત પણ ખબર છે કે એક બાપના બે દીકરાઓ ભાગ્યે જ તેઓ સાથે રહી શકે, કેમ કે તેમનો સંસાર થતાની સાથે તેઓ કહે છે આ મારું ને પેલું તારું છે, અને તેઓમાં મારું તથા તારુંનો વાત ચાલુ થઈ જાય છે. જે બાપનો હોય છે તે દીકરાઓમાં સરખા જ ભાગલા પાડીને વહેંચી અપાય છે. બાઇબલમાં આવા જ ઉદાહરણો જોવા મળે છે. એક માણસના બે દીકરા હતા અને નાનાએ પોતાના બાપને વતનનો હિસ્સો લેવા માટે કહ્યો અને તેણે તેનો હિસ્સો આપવામાં આવ્યો અને તે બાપ તથા તેના ભાઈની સાથે રહી ન શક્યો, કારણ બાઇબલ કહે છે દીકરો પોતાના મા બાપને છોડીને તેની પત્ની સાથે વળગી રહેશે. આ પૃથ્વી ઉપર મનુષ્યોમાં લડાઈ, ઝઘડા તથા અદેખાઈ મિથ્યા બડાઈ ચાલે છે, પણ બાઇબલ આપણને કહે છે તમે પવિત્ર નગરના રહેવાસી તરીકે દેવના માણસો છે. આ કેટલી ગર્વની વાત છે કે દેવ આ પૃથ્વી પર ખરાબ જીવન જીવનાર લોકોને પણ તેના રાજ્યમાં લેવાને તથા તેના કુટુંબના માણસો બનાવે છે. આજે આપણે દેવની દયા તથા મનુષ્યનો પ્રેમનો ફરક તપાસીને જઈએ. મનુષ્યમાં જ્યારે લડાઈ તથા ઝઘડાઓ થાય છે અને તેઓ એકબીજાની સાથે કેટલા સમય સુધી બોલતા નથી, કેટલા સમય સુધી તેઓ એકબીજાના સામે ઊભા રહી શકતા નથી, કેટલા સમય સુધી તેઓ એકબીજાના સામે આવતા નથી, પણ બાઇબલ આપણને આ વાતો ભૂલીને દેવના રાજ્યમાં તેના પવિત્ર નગરના રહેવાસીઓ બનાવવા માટે ઉત્તેજન આપે છે. આજે દેવની દયા અને દેવની કૃપા આપણા પર છે, કારણ કે પાપી મનુષ્ય પર તે પ્રેમ કરે છે અને પાપી મનુષ્યને તારણ મળે એટલા માટે પોતાનો જીવ તે આપે છે. આજે ખરેખર તે આપણને પસંદ કરે છે અને પહેલો પિત્તર તેનો બીજો અધ્યાય અને 9-10 કલમમાં એવું કહે છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય, યાજક વર્ગો, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોકો છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યજનક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો પ્રગટ કરો. તમે પ્રજા ન હતા, પણ હાલ તમે પ્રજા છો. તમે દયા પામેલા ન હતા, પણ હાલ તમે દયા પામેલા છો. દેવ આજે તમને ને મને આપણી જાતની દીકરીઓ પ્રમાણે રહેવાનું તથા તેમાં ઘરમાંનું આપે છે એમ નથી, કારણ કે તે ભોલા તથા ભૂંડા પર વરસાદ વરસાવે છે અને ખરેખર તે આજે પાપી કે દરેક ન્યાય પર તે પ્રેમ રાખે છે. આજે ખરેખર તેનો પ્રેમ મહાન છે અને આજે તે દરેકને સંગાતે હળી મળીને રહેવાને માટે કહે છે. આજે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને જે શીખવ્યું તે એક મહાન એવું વચન છે કે જે આપણે શીખીએ અને જે પાળીએ તો ખરેખર આપણે એકબીજાને દૂર કરી શકતા નથી કે દૂર રહી શકતા નથી, પરંતુ આજે વચન પ્રમાણે આપણે ચાલીએ અને હર હંમેશા માટે તેના સદગુણ પ્રગટ કરતા રહીએ, કારણ કે તે પાપી કે ન્યાય સર્વને તે દેવના કુટુંબનો માણસો ગણે છે અને તેના પર વિશ્વાસ કરનારને તે એક દીકરો થવાનો અધિકાર આપે છે. એટલા માટે આજે આપણે તેના દીકરો થઈએ અને તેના રાજ્યના પસંદ કરી લે જાતો રાજમાન્ય યાજક વર્ગ પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોકો તરીકે આજે આપણે એક સત્ય અને સારું જીવન જીવીએ. આજના વચન થકી પરમેશ્વર આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. આકાશ પૃથ્વી ઉત્પન્ન કરનાર પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. આ જગતની અંદર જીવન જીવતા પ્રભુ, અમે તમારાથી દૂર હતા પ્રભુ, અમે અંધકારમાં હતા પ્રભુ, અમે પાપની અંદર હતા, અમે કિચડમાં એવા જગ્યાની અંદર ફસાયેલા હતા, પરંતુ તમે પવિત્ર લહી વહેડાવીને પ્રભુ અમને એમાંથી કાઢ્યા અને આજે તમારા રાજ્યની અંદર અમારો એક વારસ તરીકે આજે પ્રભુ તમે ભાગ આપ્યો, એ બદલ અમે તમારો આભાર માની પ્રભુ. અમે જે રાજ્ય તમે અમારા માટે સજ્જ કર્યા છે એમાં અમે રહીએ અને એમાં અમે એક જઈને પ્રભુ તેમના અમે વારસદાર તરીકે બનીએ. એટલા માટે તમારી કૃપા અમારા પર હંમેશા રહેવા દો અને સત્ય પર ચાલવા માટે મદદ કરો. પ્રાર્થના ઈશ્વર પ્રભુ તમારા પવિત્ર નામમાં માગીએ છીએ. આમેન.
જીવતા ખડખરિયાર મારા ઉપર છાયા પાર, તારી કૂખથી વહ્યું જાર તથા લોહી તેનું ફળ, થાઓ પાપના બેઈલાજ દોષ મટાળો ટાળો રા. ધન મારી હોશ નિરંતર હોય, મારો આત્મા સદા રોય, તો પણ કેવળ પ્રાયશ્ચિત તારી શકે છે ખચી. ઈમાન તું પર લાવું છું, નગ્ન હું માંગો લે બાસ, અબળ કરું છું વિશ્વાસ, તારે જરે મને લાવ તેમાં મને તું કે જીવન નું અજવાળ અથવા અંતકાળ, ઊંડું જીવ આકાશી ઘર જો તને ન્યાસન પર, જીવતા ખડક ખરિયાર મારા ઉપર છાયા પાર. જીવતા ખડખરિયાળ મારા ઉપર છાયા પાડ, તારી કૂકથી વહ્યું જાણ તથા લો તેનું ફળ, થાઓ પાપના બેઈલાજ દોષ મટાળો ટાળો રાજ, મારા હાથના ઘણા કર પૂરા કરતા નથી ધર્મ, મારી હોશ નિરંતર હોય મારો આત્મા સદા રોય, તો પણ કેવળ પ્રાયશ્ચિત તારી શકે છે ખચી, ખાલી હાથે આવું છું ઈમાન પર લાવ છું, નગ્ન હું માંગો લે બાસ અબળ કરું છું વિશ્વાસ, તારે જરે મને લાવ તેમાં મને તું
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.